આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
નમસ્તે મિત્રો, પ્રસ્તુત છે 20 જાન્યુઆરી મંગળવારની રાત સુધીના ભારતના સમાચાર. વિશ્વના સૌથી મોટા ટાપુ રાષ્ટ્ર એવા ગ્રીનલેન્ડ વિશે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોને પગલે અમેરિકા અને પશ્ચિમ યુરોપના દેશો વચ્ચે અંટસ પડી છે, ત્યારે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મહત્વના વ્યાપાર કરાર આકાર લઈ રહ્યા છે. આ મતલબની ઘોષણા યુરોપના 27 દેશોના સમૂહ યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ધર લેયને મંગળવારે દાવોસમાં કરી હતી. મંગળવારે એમણે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકને સંબોધી હતી. તે વખતે એમણે કહ્યું હતું કે એ અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયા કોસ્ટા આવતા સપ્તાહે ભારત આવી રહ્યા છે અને એ મુલાકાત દરમિયાન આ કરારને આખરી રૂપ આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ઉર્સુલા વોન ધર લેયન અને એન્ટોનિયા કોસ્ટા ભારતના પ્રજાસત્તાક દિનના મુખ્ય મહેમાન તરીકે 26 અને 27 જાન્યુઆરીએ દિલ્હીમાં છે. પ્રજાસત્તાક દિનની પરેડમાં સહભાગી થયા બાદ બંને નરેન્દ્ર મોદીને મળશે. એ બેઠકમાં ભારત અને યુરોપિયન યુનિયનના દેશો વચ્ચે વ્યાપાર સંધિ થાય એમ માનવામાં આવે છે. ગ્રીનલેન્ડ પર કબજો જમાવવા માટે મક્કમ એવા ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપના કેટલાક દેશો પર ટેરિફ લાગુ કરવાની ચીમકી ઉચ્ચાર્યા બાદ યુરોપના આગેવાનો ટ્રમ્પ પર ગિનાયા છે. ઉર્સુલા વોન ધર લેયને એ જ સૂરમાં કહ્યું હતું કે આંચકાને પચાવી લઈ નવા અને સ્વતંત્ર યુરોપનું નિર્માણ કરવાનો સમય હવે આવી ગયો છે. મોદી સાથેની મંત્રણા પછી ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યાપાર કરારની વિધિવત જાહેરાત થાય એવો સંકેત ઉર્સુલા લેયને આપ્યો હતો. એમણે કહ્યું હતું કે આ કરાર યુરોપને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા રાષ્ટ્ર સાથે વ્યાપાર વધારવાની તક આપશે અને આ કરાર વિશ્વના 2 અબજ લોકોને એકમેક સાથે સાંકળી લેશે. ઉલ્લેખનીય છે કે ભારત અને યુરોપિયન સમૂહના દેશોના સંગઠન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટેની વાતચીત તો 2003માં જ શરૂ થઈ હતી, પરંતુ એક દાયકા સુધી કરારને નક્કર રૂપ આપવામાં આગળ ન વધી શકાતા 2013માં આમંત્રણા પડતી મૂકવામાં આવી હતી. જો કે 2022માં નવેસરથી એ માટે વાટાઘાટનો આરંભ થયો હતો. અત્યારે ભારત અને યુરોપના આ દેશો વચ્ચે 145 અબજ ડોલર જેટલો આપસી વ્યાપાર થાય છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પછી આ આંક હજી ઉપર જશે એવો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે. અલબત્ત અમેરિકાની જેમ યુરોપિયન દેશો સાથેના સૂચિત વ્યાપાર કરારમાં પણ ભારત કૃષિ અને દુગ્ધ વિકાસ એટલે કે ડેરી પ્રોડક્ટ્સને બાકાત રાખશે એમ મનાય છે. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પ્રવર્તતી અશાંતિ અને અનિશ્ચિતતાના માહોલમાં સોના અને ચાંદીના ભાવે રીતસર આગ પકડી છે. આમ તો છેલ્લા કેટલાક મહિનાઓથી, ખાસ તો દિવાળીના દિવસોથી, આ બંને ધાતુના ભાવ સતત વધી રહ્યા છે. બાકી હોય એમ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક પછી એક તેજીલા નિવેદનોના પગલે માહોલ ઓર ગરમાયો છે. સોમવારે ટ્રમ્પે ફ્રાન્સ સહિતના દેશો સામે જંગી ટેરિફ લાદવાની વાત ઉચ્ચારી અને પગલે મંગળવારે તો વૈશ્વિક બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં જબ્બર ઉછાળો આવ્યો હતો. એની સીધી અસર રૂપે ભારતમાં સોનાના ભાવમાં 10 ગ્રામે 5,100 રૂપિયાનો વધારો નોંધાયો. મંગળવારે સવારે ઉઘડતી બજારે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામના 1,46,000 રૂપિયા હતો. એ મંગળવાર સાંજ સુધીમાં 1.5 લાખની ઉપર પહોંચી ગયો હતો. પાટનગર દિલ્હીમાં તો 10 ગ્રામના ભાવ 1,53,000 સુધી બોલાયા હતા. કોઈ એક જ દિવસમાં સોનાના ભાવમાં આટલો વધારો અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી. સોના જેવી તેજી ચાંદીના ભાવમાં પણ હતી. ચાંદીએ કિલોના ભાવમાં એક દિવસમાં 21,000 રૂપિયાનો વધારો જોયો. એ સાથે એના ભાવ વધીને કિલોના 3,23,000 રૂપિયાની નવી સપાટીએ પહોંચી ગયા છે. 1 જાન્યુઆરીથી 20 તારીખ સુધીમાં સોનાનો ભાવ 10 ગ્રામના 1,33,000થી વધી 1,53,000 સુધી ગયો છે, તો ચાંદીના 1 કિલોના ભાવમાં છેલ્લા 20 દિવસમાં 94,000 રૂપિયા જેટલો માતબર વધારો થયો છે. 2025માં સોનાના દામમાં આશરે 75%, તો ચાંદીના ભાવમાં 167%નો વધારો થયો હતો. વિવિધ ઔદ્યોગિક ઉત્પાદનોમાં ચાંદીનો વપરાશ વધ્યો હોવા ઉપરાંત અત્યારનો વૈશ્વિક તણાવગ્રસ્ત માહોલ એના ભાવ વધારા માટે જવાબદાર હોવાનું કહેવાય છે. તો સોનાની ભાવ વૃદ્ધિ પાછળ ચીનની સંગ્રહખોરી અને ટ્રમ્પના તરકટ કારણભૂત હોવાનું બોલાઈ રહ્યું છે. સલામત રોકાણ તરીકે લોકો ફરી સોના તરફ વળ્યા છે અને હવે ચાંદી પણ ઇન્વેસ્ટમેન્ટની તક તરીકે ઓળખ મેળવી રહી છે. એક તરફ મંગળવારે સોના ચાંદીના ભાવે બજારમાં ભૂકા બોલાવી દીધા, તો બીજી બાજુ શેરબજાર માટે આ દિવસ જાણે માતમ લઈને આવ્યો હતો. મુંબઈ શેરબજારનો પ્રમુખ ભાવ નિર્દેશાંક એવો સેન્સેક્સ 1066 પોઈન્ટ જેટલો તૂટ્યો હતો, તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 ઇન્ડેક્સ 353 પોઈન્ટ નીચે આવી ગયો હતો. આ એક જ દિવસમાં રોકાણકારોના 10.25 લાખ કરોડ રૂપિયા જેટલું મૂડીરોકાણનું ધોવાણ થયું. અમેરિકા અને જાપાન સહિતના દેશોના શેરબજારમાં પણ આવી જ હાલત જોવા મળી છે. સમાચારમાં આગળ વધીએ. દેશના હવાઈ ઇતિહાસમાં પહેલા કહી શકાય એવા કિસ્સામાં કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કોઈ એરલાઇનને ગેરવ્યવસ્થા અને મુસાફરોને અગવડ પહોંચાડવા માટે દંડ ફટકાર્યો છે. જોકે દંડની રકમ તદ્દન ક્ષુલ્લક હોવાની બબાલ પણ મચી છે. કેન્દ્ર સરકાર હસ્તકના સિવિલ એવિએશન વિભાગના નિયમને ચાતરી ઇન્ડિગોએ નવા પાયલટની ભરતીમાં ભારે દોંગાઈ કરી હતી. પરિણામ એ આવ્યું કે ગયા નવેમ્બર મહિનાથી સરકારે નિયમનો અમલ કર્યો કે ઇન્ડિગો એરલાઇન્સની સેવા ખોરવાવા લાગી. ઇન્ડિગો રોજ સરેરાશ 1800 ફ્લાઇટ ઉડાડે છે. એમાં રોજની આશરે 30 થી 40 ફ્લાઇટ રદ થવા સાથે ઇન્ડિગોની સેવાના ધાંધિયા શરૂ થયા હતા. થોડા દિવસ આમ ચાલ્યું એટલે લોકોએ એ સામે બૂમરાણ મચાવી અને સરકારે ઇન્ડિગોના વ્યવસ્થાપકોને નોટિસ આપવી પડી. પરંતુ એ પછી તો ઇન્ડિગોએ સરકારને જાણે પડકાર ફેંકતી હોય એમ 3 દિવસ રોજની સરેરાશ 500 ફ્લાઇટ કેન્સલ કરી નાખી. સરવાળે કુલ 2100થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ અને 1500 જેટલી ફ્લાઇટ એના નિર્ધારિત સમય કરતાં ઘણા વિલંબ સાથે ઉડી. પરિણામે હજારો મુસાફરોએ હેરાનગતિ વેઠી. હવે ડિરેક્ટોરેટ ઓફ સિવિલ એવિએશન દ્વારા ઇન્ડિગોને 22 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એના કેટલાક ડિરેક્ટર્સ તથા વરિષ્ઠ અધિકારીઓને ચેતવણી પણ આપવામાં આવી છે. જોકે DGCA ના આદેશ પછી હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં 60%થી વધુ લોકોએ કહ્યું છે કે ઇન્ડિગો માટે જાહેર કરવામાં આવેલી દંડની રકમ સાવ મામૂલી છે. લાખો લોકોએ એ દિવસોમાં ઇન્ડિગોની ગેરવ્યવસ્થાને કારણે જે અગવડતા અને હાલાકી વેઠી છે એના પ્રમાણમાં આ દંડ બહુ જ ઓછો હોવાનું એમનું માનવું છે. ગયા નાણાકીય વર્ષ દરમિયાન ઇન્ડિગોએ 7000 કરોડ રૂપિયાથી વધુ નફો કર્યો છે. એ સામે 22 કરોડનો દંડ તો સાવ ચણા મમરા જેવો હોવાનું એક મુસાફરે કહ્યું હતું. એણે ઉમેર્યું હતું કે આ કિસ્સામાં એરલાઇને સરકારનું સુદ્ધા નાક દબાવવાની કોશિશ કરી હતી અને સમગ્ર વ્યવસ્થાતંત્ર ખોરવી કાઢ્યું હતું. આવા કિસ્સામાં તો કંપનીને મોટો આર્થિક ફટકો પડે એટલી જંગીરત રકમનો દંડ એને ફટકારવો જોઈએ.
લાઇક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.